प्रवचन नंबर 613 तारीख 10/3/96 60 मिनिट प्रश्नोत्तरी तथा समयसार गाथा 49।
समयसार शास्त्र में अजीव अधिकार छे एनो 49मी गाथा नो एक પ્રશ્ન આવ્યો છે ભાઈને સમજવા માટે. અવ્યક્તના છ બોલ છે, એ છ બોલમાં પેલો બોલ એવો છે, પ્રશ્ન શિષ્યનો એવો છે કે જોશાનાદી જે ભાવો કયા આપે બધા, એ જીવ નથી તો જીવ કેવો છે અને એનું લક્ષણ શું છે? બે પ્રશ્ન એક સાથે પૂછ્યા, એનો અવતર રૂપ ગાથા છે. એટલે દ્રષ્ટિનો વિષયભૂત જે દ્રવ્ય છે આત્મા, એનો પ્રશ્ન છે ને એનો ઉત્તર આપે છે. અવ્યક્તથી ત્રિકાળી દ્રવ્ય એને અહીંયા અવ્યક્ત વિશેષણથી વાત કરે છે. જેમ નાયક છે એ પણ ત્રિકાળી છે, સામાન્ય સ્વભાવ પણ ત્રિકાળી છે, એમ અવ્યક્ત પણ ત્રિકાળી આત્માનું એક નામ છે. પર્યાય વ્યક્ત છે એની અપેક્ષા એ પર્યાયથી રહિત છે, તેથી આત્મા અવ્યક્ત છે. છે તો વ્યક્ત પ્રગટ, પણ વ્યક્તની અપેક્ષા એ અવ્યક્ત કહ્યું છે. હવે અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે. છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે, પરજ્ઞેય છે અને વ્યક્ત છે, તેનાથી જે અન્ય છે. છ દ્રવ્યથી ભગવાન આત્મા જુદો છે માટે અવ્યક્ત છે. આમ ભેદ જ્ઞાન કરાયું લોકકર્મથી. છ દ્રવ્ય છે એ લોકકર્મમાં જાય છે. હવે એનાથી આત્મા અન્ય નામ જુદો છે, જુદો છે માટે અવ્યક્ત છે. એમ ભગવાન આત્મા તારો, છ દ્રવ્યને તારે કઈ સંબંધ લેવા દેવા છે એની સાથે? કરતા કર્મ સંબંધ નથી તારે છ દ્રવ્યની સાથે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ તારે એની સાથે નથી. કઈ શરીર નિમિત્ત થાય છે કે ના, એ તો તારાથી ભિન્ન છે, એટલે એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી. પછી હું જ્ઞાતા અને છ દ્રવ્ય મારું જ્ઞેય, જ્ઞાતાગ્નિનો સંબંધ પણ છ દ્રવ્યની સાથે આત્માને ત્રિકાળ નથી. એક સમય માત્ર પણ જો એમ માને કે હું જ્ઞાતા અને છ દ્રવ્ય મારું જ્ઞેય છે, તો અવ્યક્ત આત્મા દ્રષ્ટિમાં એને આવતો નથી. એમાં ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય. છ દ્રવ્યને પ્રસિદ્ધ કરનાર તો ભાવિન્દ્રિય છે, એને આત્મજ્ઞાન પ્રસિદ્ધ કરતું નથી. અત્યાર સુધી આત્માના જ્ઞાની બધા આત્માની વાત ચાલે છે. જેને આત્માનું જ્ઞાન કહેવામાં આવે એવું જે જ્ઞાન, એ છ દ્રવ્યને જાણતું નથી. અત્યાર સુધી જાણ્યું નથી, અત્યારે જાણતું નથી ને ભવિષ્ય જાણતી નહીં. કોઈ જ્ઞાતાગ્નિનો સંબંધ પરદ્રવ્ય સાથે નથી, છતાં માને કોઈને કોઈ સંબંધ માને તો અજ્ઞાન છે. અહીં જીગા છે મોદી સાહેબ, અહીંયા ઉપર આવો. છ દ્રવ્ય સ્વરૂપ જે લોક જ્ઞેય છે, એ કયા જ્ઞાનનું જ્ઞેય છે? છ દ્રવ્ય જ્ઞેય તો છે એમ કહ્યું, એ આત્મજ્ઞાનનું જ્ઞેય નથી, ભાવ ઇન્દ્રિયનું જ્ઞેય છે. ભાવ ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન, અને એનું આ છ દ્રવ્ય જ્ઞેય છે. મનનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. આત્મજ્ઞાનનો વિષય તો આત્મા એકલો જ છે, એને પરને વિષય કરતો જ નથી, પરને જાણતો જ નથી. જાણવાનો એનામાં સ્વભાવ નથી, માટે જાણતો નથી. આત્મા રાગને કેમ કરતો નથી, પર્યાયને કેમ કરતો નથી, કે કરવું એના સ્વભાવમાં નથી. ભલે માને તો માનો, તો અજ્ઞાન થઈ ગયું એનું. પર્યાય નો કરતા પર્યાય હોવા છતાં માને છે અનંતકાળથી કે હું રાગ ને કરું ને વિતરાગ ભાવ ને કરું ને સમ્યક દર્શન ને કરું ને મોક્ષ ને હું કરું. એ કરતા બુદ્ધિ જો પરિણામમાં છે તો અનાદિની અજ્ઞાન છે. અહીંયા તો એના કરતા કે છે કે એ જ્ઞેય છે, તો જ્ઞેય તો છે ને. છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે એ જ્ઞેય છે, અન્ય છે. કે જ્ઞાન થી જે અન્ય હોય એ આત્માના જ્ઞાન નું જ્ઞેય ન હોય, ભિન્ન હોય એ જ્ઞેય ન હોય. જ્ઞાનની સાથે જેને અભિન્નતા છે દ્રવ્યને, એ જ આત્માના જ્ઞાન નું જ્ઞેય થાય છે. છે તો એમ સ્વીકાર કરે તો સમ્યક જ્ઞાન થાય. છે તો અભિન્ન જ્ઞાન આત્માને જાણતું જ પ્રગટ થાય છે. પ્રતિભાસ શુદ્ધ ઉપયોગ નહીં. માટે છ દ્રવ્યથી આત્મા જુદો છે એમ પેલા બોલમાં કહ્યું. બીજા બોલમાં એમ કે છે કષાયોનો સમૂહ, પેલા નો કર્મ લીધા, પછી દ્રવ્ય કર્મ ને દ્રવ્ય કર્મના પરિણામ લે છે. કષાયોનો જે સમૂહ છે ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ, એ ભાવકનો ભાવ છે, એ જ્ઞાયકનો ભાવ નથી. એ કષાયોનો સમૂહ ભાવક એટલે દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મમાં ઉત્પન્ન થતો જે રસ રાગ દે સુખ દુઃખના પરિણામ, એ જડ કર્મમાં એની સત્તામાં થાય છે. જીવની સત્તામાં રાગ દ્વેષ થતા જ નથી. જીવની સત્તામાં એટલે ત્રિકાળી જ્ઞાયકમાં તો થતા નથી, પણ વર્તમાન ઉપયોગ પ્રગટ થાય છે એમાં પણ ક્રોધ દેખાતો નથી. માટે બધા ભાવકના ભાવો છે. પાંચમા આવર્તના પરિણામ છે ને એ પુદગલના પરિણામ છે. આ જાત્રાનો વિકલ્પ ઉઠે ને શુભ રાગ, એ ભાવકનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નથી. ભાવ હોય પણ એ મારો ભાવ છે કે પુદગલનો ભાવ છે, બસ એ ભેદજ્ઞાન કરવાનું છે. ભાવ તો હોય ત્યાં સુધી સાધક છે ત્યાં સુધી હોય, પરમાત્મા થાય ત્યારે ન હોય. પણ હોય ત્યારે જીવના ભાવ છે, જીવના પરિણામ છે કે પુદગલના પરિણામ છે કે ભાવકનો ભાવ છે. ભાવક નામનું દ્રવ્ય કર્મ, મોહ નામનું કર્મ છે, એના બે ભેદ છે, દર્શન મોહ ને ચારિત્ર મોહ. એનો એ ભાવ છે ભાવકનો ભાવ. એનાથી આત્મા કષાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. પેલા બોલમાં નોકરનથી જુદો બતાવ્યો, બીજા કર્મમાં દ્રવ્ય કર્મ ને એના ભાવો, દ્રવ્ય કર્મ ને દ્રવ્ય કર્મના ભાવો અભેદ છે. ક્રોધ માન માયા લોભના ભાવ જે ભાવે ચેતનકર કર્મની પ્રકૃતિ બંધાય, એવું શુભ રાગ એ પૂદગલના પરિણામ છે, જીવના પરિણામ નથી. જીવના પરિણામની ભ્રાંતિ થાય છે જેને, એ અજ્ઞાની બની જાય છે. એ ચિદિકાર છે, ચિદાભાસ છે, ચૈતન્યનો એમાં અંશ નથી. એક જ જગ્યાએ થાય છે, થાય ત્યારે એક જગ્યાએ થાય, અને ન થાય તો ક્યાંય ન થાય. બે જગ્યાએ થાય એમ ના લેવું આપણે, થાય ત્યારે એક જગ્યાએ થાય, અને જો ન થાય તો એક જ જગ્યાએ ન થાય. એ કેવી રીતે થાય ત્યારે તો દ્રવ્ય કર્મ છે એના માટે એક પ્રશ્ન આવ્યો. મુંબઈ હતો હું ત્યારે પ્રશ્ન આવ્યો કે ભાઈ આ રાગદેશ સુખ દુઃખ ના પરિણામ જળ કર્મમાં ક્યાંથી આવી ગયા? તો એનો કળશ ટીકાકારે જવાબ આપ્યો છે ત્રીજા કળશમાં, કે પૂર્વે અગ્નિભાવનું નિમિત્ત પામીને જે જળ કર્મ બંધાણા છે એમાં અહીંયા રાગ હતો નહીં કર્મ બંધાણું, તો એમાં રાગનો અનુભાગ થાય છે. એ પરમાણુ પોતે રાગરૂપે પરમે છે, અહીંયા રાગરૂપે જયારે અજ્ઞાની પરમે તો એનું નિમિત્ત પામીને સામે કર્મમાં પણ રાગ ઉત્પન્ન થાય છે, શક્તિ રૂપે પછી વ્યક્ત થાય, એમાં એ સુખ દુઃખ રૂપે પણ છે, એનું નિમિત્ત પામીને વા પણ કર્મ બંધાય, કર્મ કર્મના કારણે બંધાય, આ બાંધતો નથી. પણ જેવો અહીંયા ભાવો છે એ નિમિત્ત પામીને સામે એવા નૈમિત્તિક ભાવનો રસ એમાં આવી જાય છે અને અવાધાકાર પાકતા અહીં ઉદયમાં આવે છે. રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ પૂતગલના ઉદયમાં આવે છે અને જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનમાં એના પરિણામ આવતા નથી. હરીસામાં અગ્નિની જ્વાળા આવતી નથી, પ્રતિભાસે છે, પણ એ અગ્નિના પરિણામ તો અગ્નિની આરે અભિન્ન છે અને દર્પણ તો સ્વચ્છતાની સાથે અભિન્ન છે. અભેદ આવું ભેદન છે એટલે એની સત્તામાં થાય છે, નિમિત્તમાં, નિમિત્તમાં છે ને લક્ષ કરે તો નૈમિત્તિક થાય. હવે નિમિત્તનું લક્ષ છોડીને હું તો જ્ઞાનમય આત્મા છું, રાગી તો પૂતગલ છે, તો ભેદજ્ઞાન કરે તો એક જગ્યાએ થતા દેખાય અહીંયા, પણ જો એ અંદર નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જાય તો ક્યાંય નથી, નથી જીવના પરિણામમાં કે નથી પૂતગલના પરિણામમાં. અહીંયા પણ સામાન્ય થઈ ગયું ને ઓલું પણ સામાન્ય. પરમાણુ સામાન્યમાં ન હોય, પરમાણુ વિશેષ હોય ને એમાં રાગ હોય છે ત્યાં સુધી એમાં છે, તકલીફ તો ક્યાંય નથી. એવો એક પ્રશ્ન થયો કૌષ્ટિકાકારને કે સાહેબ આ રાગ તો આત્માથી ભિન્ન છે ગુરુએ કહ્યું, તો શિષ્ય કહે સાહેબ એ રાગ ભિન્ન છે આત્માથી, જ્ઞાનમય આત્માથી રાગ ભિન્ન છે આપે કહ્યું, મેં શીખાયું. પણ મારો એક બીજો પ્રશ્ન છે કે જો ભિન્ન છે તો વસ્તુ છે કે અવસ્તુ છે, કે અવસ્તુ છે અવસ્તુ કે હા, જયારે તને સમીક દર્શન થાય ત્યારે મિથ્યાત્વના નામના પરિણામ જ ન હોય, માટે અવસ્તુ થઈ ગઈ. પછી ઠરવા માંડ્યો બીજી ચોકડી ગઈ અપ્રત્યાખાનની, પછી અવસ્તુ છે. જ્યાં મુનિ અવસ્થા થઈ ત્રણેય કસાય અવસ્તુ થઈ ગઈ, અને જ્યાં શ્રેણી માંડી ચોથો કસાય છે જ નહીં, આ પરિણામ અવસ્તુ છે. અરે કેવળ જ્ઞાન અવસ્તુ કઈ, ભેદ છે ત્યાં સુધી, ભેદનું લક્ષ્ય ત્યાં સુધી અનુભવ નહીં થાય. અને અભેદમાં લક્ષમાં જતા ભેદરૂપ જ્ઞાન નહીં થાય. શું કહ્યું? નિર્વિકલ્પ ધ્યાનમાં ઉપયોગ જયારે આવે છે ત્યારે આ સમ્યક દર્શન ચારિત્રના પરિણામ થયા અને આનંદ આવ્યો ને એવું એને નહીં ભાસે. હવે જ એકાકાર ચિન્હ માત્ર મૂર્તિ હું છું. આ શાસ્ત્ર વિકલ્પ કૃતિને નિર્વિકલ્પ અનુભવ કેમ થાય ને નિર્વિકલ્પ ધ્યાનમાં જ સમ્યક દર્શન પ્રગટ થશે જેને થાય ને, સમજી ગયા? એ પ્રશ્ન પૂછ્યો તો મેં 10ની સાલમાં પૂછ્યો તો વર્ણિજીને કે 10ની સાલ એટલે કેટલા વર્ષ થઈ ગયા, 52 છે ના, 42 વર્ષ પૂછ્યા હતા કે સમ્યક દર્શન થાય એ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય કે સવિકલ્પમાં, તો કે મિશ્ર અવસ્થા હૈ ઉસ ટાઈમ થઈ. એ વખતના એ પ્રસિદ્ધ બહુ, સમજી ગયા? અમારો પરીક્ષાનો કાળ ચાલતો હતો, હા, ગુરુદેવની પરીક્ષા કરવાનો, હા, એને ગુરુ તરીકે માનવા કે ન માનવા, પરીક્ષા પ્રધાની થવું જોઈએ, આજ્ઞા પ્રધાની નહીં. મિશ્ર હૈ અમે થઈ રહ્યું, અમે કઈ છે નહીં. પછી કાર્ય ઉપાદાનથી થાય કે નિમિત્તથી, કે ભાઈ આ એક કાર્યમાં 2 કારણો ના ચાહીએ. અચ્છા, શાસ્ત્રકારને બતાવ્યું, જો આ દારૂ પીએ છે ને તો ગાંડો થઈ જાય છે, જો દારૂ નતો પીતો ત્યાં સુધી ગાંડો નતો થયો. એટલે કાંઈ નમરે આ એક ગુરુદેવ પાસે જ આ ભેદ જ્ઞાનની કળા હતી, બાકી કોઈની પાસે છે નહીં ને એ બહુ અત્યારે ચાલતી પણ નથી, ચાલે છે થોડીક થોડીક, તો બેદમની ભિન્નતા અને રાગ છે આત્મા ભિન્ન છે એટલી ચાલે છે. પણ રાગ ને જાણતો નથી જાણનારો જણાય છે, એ વાત ક્યાંક ક્યાંક થોડી થોડી ચાલે છે, ચાલુ તો થઈ ગઈ છે. માટે આ ભાવક નો ભાવ છે, તીર્થંકર કર્મ ની પ્રકૃતિ બંધાય શુભ રાગ, એ શુભ રાગ એમાં જે નિમિત છે કર્મ ની પ્રકૃતિ બંધમાં, એ વખતે સાધક નો જે આત્મા છે એ પ્રકૃતિના નિમિત્તે રાગ થાય એનો એ કરતા નથી અને ખરેખર એને જાણતો નથી. રાગને જ્ઞાન જાણતું નથી, જ્ઞાન આત્માને છોડે તો એને જાણવા જાય. પણ રાગ તો પછી રાગને જાણનારો બતાવો કે ભાવિંદ્રી છે, બુદ્ધિનો વિષય છે જા, કે એને જાણનારો બીજો બતાવો તો હું કહું કે એને આત્મા જાણતો નથી, આ ભાવિંદ્રી જાણે છે જા. હા, એવું ઘણું ઘણું છે અંદર. આ બે બોલ થયા, ત્રીજો બોલ. ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે માટે અવ્યક્ત છે. ચિત્ત સામાન્ય જે સ્વભાવ છે ત્રિકાળ દ્રવ્ય, એમાં કહે છે કે ભૂત અને ભવિષ્યની બધી ચૈતન્ય પર્યાયો, જડની પર્યાય નહીં, ચૈતન્ય બધી વ્યક્તિઓ એમાં અંતર નિમગ્ન છે, એમાં રહેલી છે. ભૂતકાળની પર્યાયો વ્યતી ગઈ તે, અને વીતવાની છે થવા વાળી પર્યાય ભવિષ્યની, કેવળ જ્ઞાન આદિ એ બધી ચિત્ત સામાન્યમાં અંતર્મગ્ન છે, રહેલી છે, એનો સ્વકાળે પ્રગટ થાય છે. ભવિષ્યની પર્યાય ઓલી તો પ્રગટ છે, એની વ્યય થઈ ગઈ, ભવિષ્યની પર્યાય કાળક્રમે ક્રમબદ્ધમાં નિયમ મુજબ આવશે ત્યારે આવે છે. તો એ કહે છે કે ચિત્ત સામાન્યમાં બધી પર્યાયો નિમગ્ન છે, એવો દ્રવ્ય સ્વભાવ તો લક્ષમાં લે એમ ત્રિકાળી દ્રવ્યનો પ્રશ્ન હતો, એનો આ પ્રશ્નનો ઉત્તર આપે છે. હવે તો પછી વર્તમાન પર્યાયનું શું, એ પ્રશ્ન બાકી રહી, એનો ચોથા બોલમાં જવાબ આપે છે. આ ત્રણ તો થઈ ગયા, હવે ચોથો. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. ક્ષણિક વ્યક્તિ જે ઉપયોગ પ્રગટ થાય છે એટલો જ આત્મા નથી, વ્યક્તિ માત્ર નથી એમ, કે પર્યાય જેટલો આત્મા નથી, પર્યાય જેટલું જ્ઞાન પણ નહીં ને પર્યાય જેટલું સ્વજ્ઞેય પણ નહીં, વ્યક્તિ માત્ર નથી. ચૈતન્ય શક્તિની વ્યક્તિ થાય સમય સમય ઉપયોગ, રાગ નહીં લેવાનો, રાગ ભાવકના ભાવમાં નાખી દીધો છો, યાદ રાખજો. આત્મામાં રાગ થાય છે એ શલ્ય બહુ મારી નાખે છે. રાગ થતો જ નથી, રાગ જણાય છે એમ પણ કેવું પડે છે, થાય છે જ્ઞાન. આ વસ્તુ છે, કોઈ આ નહીં સમજશે એમ જાણીને વસ્તુને દબાવવાની નથી, કોઈ સમજે કે ન સમજે આપણે આપણો સ્વાધ્યાય કરી જાઓ બસ, કોઈ સમજે કે ન સમજે એની જવાબદારી આપણે ક્યાં છે, આપણે ઠેકેદાર છીએ બીજાને સમજાવવાનું કઈ, અને બીજો આપણાથી કોઈ સમજે ખરો? આ 45 વર્ષ વ્યા ગયા બોલો, હજી પર્યાય થી રહી જ બેસતું નથી ઘણાને. એવી સ્થિતિ છે, વ્યક્તિ માત્ર ચૈતન્ય શક્તિની વ્યક્તિ થાય છે ઉપયોગ, એ ઉપયોગ એક સમયનો પર્યાય છે. ક્ષણિક વ્યક્તિ માત્ર તેટલો આત્મા નથી એમ, એ વ્યક્ત છે માટે એનાથી આત્મા વ્યક્ત જુદો એમ ન લીધું. ઓલામાં ભૂત અને ભવિષ્ય પર્યાય લઈ લીધી, પછી વર્તમાન પર્યાય છે એટલો આત્મા નથી એમ, દ્રવ્ય સ્વભાવ જેટલો છે અનંતગુણનો પિંડ એટલો આત્મા છે, પણ પર્યાય જેટલો આત્મા નથી. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત. એક બે ને ત્રણ, ચોથો બોલ થયો, પાંચમો ને છઠ્ઠો બે બોલ છે, પછી પૂરું કરીને જેને પ્રશ્ન કરવું હોય એ કરે. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા એક સાથે મિશ્રિત રૂપે તેને એટલે આત્માના જ્ઞાનને પ્રતિભાસવા છતાં એને જાણે છે એમ નું પ્રતિભાસ થાય છે દ્રવ્ય ને પર્યાય બે નો વ્યક્તપણું એટલે પર્યાય તથા અવ્યક્તપણું એટલે દ્રવ્ય ભેણા એક સાથે મિશ્રિત રૂપે એક પણ નથી થયા મિશ્ર એ શબ્દ બે પણ બતાવે છે પર્યાય દ્રવ્ય નું દૂધ ને પાણી ભેગા થઈ ગયા છે મિશ્ર થઈ ગયા છે પણ દૂધ ને પાણી એક થાય એમ દ્રવ્ય ને પર્યાય ભેણા મિશ્ર પણે તેને પ્રતિભાસવા છતાં પણ જાણે છે એમ લીધું પ્રતિભાસી છે એમ લીધું આ એક અમરચંદ્ર આચાર્ય નો પ્રતિભાસ શબ્દ તો ટંકોત્કીર્ણ છે એક પ્રતિભાસ શબ્દો ઉપર નજર પડે તો એનું કામ થાય એવું છે અજ્ઞાની રાગને કરે છે એવો જયારે પાઠ આવે છે ને એમ સિદ્ધ કરવું હોય અજ્ઞાની રાગને કરે છે અજ્ઞાની છે પર્યાય દ્રષ્ટિ એ રાગને કરે છે એવું જયારે કેવું હોય ત્યારે એ શું કે છે કે રાગને કરું છું એમ એને પ્રતિભાસે છે રાગને આત્મા કરી શકતો નથી તો સિદ્ધાંત ખલાસ થઈ જાય ત્રિકાળી દ્રવ્ય એને એવું સુરક્ષિત રાખવું કે સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાયક ભાવ અવસ્થિત છે પણ વિશેષ અપેક્ષાએ આજે રાગને દેખીને રાગને હું કરું છું એવું એને પ્રતિભાસે છે અજ્ઞાનીનો આત્મા ત્રિકાળી દ્રવ્ય રાગને કરતો નથી કેવળ જ્ઞાનને કરતો નથી તો રાગને ક્યાંથી કરે આ તો દ્રવ્યાનો યોગ છે ભાઈ સૂક્ષ્મ ને ગંભીર છે ભવના અંતનું શાસ્ત્ર છે આ એને થોડો ઉપયોગને સૂક્ષ્મ કરી અને વિચારમાં લઈને નિર્ણય કરવાની જરૂર છે પર્યાય સત હેતુ છે ને કોણ કરે
મિશ્રપણે પ્રતિભાસવા છતાં એનો ખુલાસો કર્યો
હા વ્યક્તપણું ને અવ્યક્તપણું પર્યાય ને દ્રવ્ય ભેણા એક સાથે મિશ્રિત રૂપે દ્રવ્ય ને પર્યાય મિશ્ર છે પાણી અને પાણીની પર્યાય શીતળ પર્યાય એ મિશ્ર છે પાણીની પર્યાય શીતળ અને પાણી દ્રવ્ય એમાં એકત્ર થતું નથી હા પાણી આ પાણી ઠંડુ થઈ ગયું ગરમ હતું તો બરાબર હવે એનું જ્ઞાન થયું તો પાણી ઠંડુ થયું કે પાણીની પર્યાય ઠંડી થઈ પેલા પર્યાય ગરમ હતી પછી ઠંડી થઈ તો થયું થવું ને થશે એ પર્યાય નો ધર્મ છે કે દ્રવ્ય નો પાણી તો શીતળ હતું જ પાણી તો હતું તો થયું શું પર્યાય કેમ થયું એમ કેમ કહ્યું હા પણ પેલા શું હતું એ પાણીની પર્યાય કેવી હતી પેલા ગરમ હતી ગરમનો વ્યય થયો અને ઠંડી પર્યાયનો ઉત્પાદ થયો ઉત્પાદ વિશેમાં થાય દ્રવ્યમાં થાય કે પર્યાયમાં એમ દ્રવ્યમાં ન થાય ઉત્પાદ ભાઈ ઉત્પાદ થી રહીત છે દ્રવ્ય એમ રહીત છે હા એમ નામ જ્ઞાયક છે હવે પાણીની પર્યાય અને પાણી દળ ટીકાળી શીતળ ભેડા મિશ્રિત એને પ્રતિભાસવા છતાં જણાય તો છે કે આ પર્યાય ઠંડી થઈ ગઈ અને પાણી તો ઠંડુ હતું એ બેનું જ્ઞાન એક સાથે થવા છતાં વ્યક્ત ને અવ્યક્ત ભેડા મિશ્રિત પણે તેને એટલે જ્ઞાનમાં પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણે વ્યક્તપણાને સ્પર્શતો નથી પાણીની ઠંડી પર્યાય ઠંડા દ્રવ્ય સ્વભાવને સ્પર્શતી નથી અડતી નથી તો ગરમ પર્યાય ક્યારે અડે તો પાણીની પર્યાય ગરમ થઈ છે કે અગ્નિની પર્યાય છે અગ્નિ ની પર્યાય છે તો ન્યાય આપો. કેમ અગ્નિ ની પર્યાય? અમને તો પાણી ની પર્યાય લાગે છે. એનો ન્યાય તો કાઢવો જોઈએ ને. કેમ કે એ પર્યાય માં શીતળ લક્ષણ નો અભાવ છે અને પાણી નો સ્વભાવ તો શીતળ છે અને આ પાણી ની પર્યાય તો ગરમ છે, તો શીતળ માં લક્ષણ ઘટતું નથી. માટે તે લક્ષણ કેનું છે? અગ્નિ નું. અગ્નિ ઉષ્ણ છે અને આ પર્યાય છે, તો એ બે એક જાત થઈ. માટે એ પાણી ની પર્યાય નથી પણ અગ્નિ ની અવસ્થા છે. એ અગ્નિ ની અવસ્થા છે એ પણ ક્યારે ખબર પડે? કે અગ્નિ નો સંગ છોડે શીતળ પર્યાય પ્રગટ થાય. અરે એના વાતમાં પણ મજા છે, દ્રષ્ટાંતમાં મજા છે. બરાબર છે ને? તો કે છે કે એ ઠંડી પર્યાય ને ઠંડુ દ્રવ્ય બે મિશ્ર જણાય છે, પણ એ જે પર્યાય ઠંડી પ્રગટ થઈ એના પ્રત્યે એમ કે છે એ પાણી ની પર્યાય દ્રવ્ય ને અડતી નથી, સ્પર્શતી નથી. જો એ પાણી ની એક સમય ની પર્યાય નવી પ્રગટ થઈ એ પાણી ના દળ ને ધ્રુવ ને અડી જાય, સ્પર્શી જાય, તો એ પાણી ની પર્યાય ઠંડી થઈ 40 ડિગ્રી, પણ એને હજી 50 ડિગ્રી, 60 ડિગ્રી, 70 ડિગ્રી ઠંડી થવાની બાકી છે. તો એ પર્યાય જો સર્વથા એનાથી અભેદો હોય તો પર્યાય ના નાશ્ય દ્રવ્ય નો નાશ થાય. માટે પર્યાય અડતી નથી દ્રવ્ય ને. પર્યાય પર્યાય થી છે, દ્રવ્ય દ્રવ્ય થી છે, ભેણા છે, મિશ્રિત છે, છતાં પણ એ પર્યાય દ્રવ્ય ને અટકી નથી, ભગવાન આત્મા ને અટકી નથી, સમ્યક દર્શન ની પર્યાય. આહા, માટે આત્મા અવ્યક્ત છે. ત્રિકાળી દ્રવ્ય ની વાત ચાલે છે. આ ટંકો ઉત્કર્ણ એક પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે એનો પ્રશ્ન છે. એના ઉત્તર માં એમ કે છે કે પ્રગટ થાય છે તે વ્યક્તિ માત્ર તો જીવ નથી, એ તો આવી ગયું. ભાવક ભાવ મારા કાઢી નાખો. હવે નિર્મળ પર્યાય જે પ્રગટ થાય અને જ્ઞાન માં જણાય તે પર્યાય, એમ કે જ્ઞેય પ્રધાન થી અભેદ ને એ અભેદ કહેવામાં આવે છે ને, કે દ્રષ્ટિ પ્રધાન થી નડતી નથી, જ્ઞાન પ્રધાન થી ભલે અડે છે, એ તો વ્યવહાર થઈ ગયો. જ્યાં આમ જ્ઞેય નો પાઠ આપે ત્યાં ઓલું દ્રષ્ટિ નો બીજું વ્યવ જાતમાંથી હા આવ્યું અમારું, હવે તારું મોત આવ્યું, આવ્યું હું આવ્યું, એ તો વ્યવહાર ની વાત કરે છે. નિર્મળ પર્યાય થી અભેદ થાય છે જ્ઞેય, પણ જ્ઞેય છે ને ધ્યેય ક્યાં છે? જ્ઞેય ની વાત કરે તો ધ્યેય ભૂલી જાય છે, અને ધ્યેય પૂર્વક જ્ઞેય ની વાત કરે કે અમારું ધ્યેય વિયોગ આત્માથી. પર્યાય થી અભેદ તમે કયો છો? કઈ નથી જાતું ભાઈ, સેમ કેમ કેમ જાણે બાપુ. અટપટી વાત તો છે થોડીક, પણ બીજા કામમાં ગમે એવી અટપટી વાત હોય તો ઉપયોગ એવો લગાવે કે એનો ઉકેલ લીધે છૂટકો, સમજી ગયા? પણ આ અટપટી વાતમાં ઉપયોગ લગાવતો નથી. હવે વ્યક્ત વ્યક્ત ભેડા મિશ્રિત દ્રવ્ય પર્યાય જણાય છે, છતાં પર્યાય દ્રવ્ય ને અડતી નથી. માટે દ્રવ્ય ને અવ્યક્ત કહેવામાં આવે છે. એ પર્યાય દ્રવ્ય ને અડે જ નહીં, સમજી ગયા? અડે છે, અભેદ ને અભેદ છે, એ વાત બધી વ્યવહારની છે, નિશ્ચયની વાત નથી. એ જ્ઞાન પ્રધાન નિશ્ચય એટલે દ્રષ્ટિ પ્રધાન વ્યવહાર થઈ ગયું. જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં એટલે દ્રષ્ટિ પ્રધાન વ્યવહાર નહીં થઈ ગયું. જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં કહ્યું ને, નિર્મળ પર્યાય આત્માથી કથનચિત અભેદ છે, આત્માથી નિર્મળ પર્યાય, સમજી ગયા? અભેદ નહીં અભેદ થાય છે, સમજી ગયા? અભેદ જ છે, જ્ઞેય છે આખું, દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ. હવે એ પણ નિશ્ચય નહીં કહી, જ્ઞાન પ્રધાન થી જોવામાં આવે તો એ નિશ્ચય થી અભેદ આત્મા એવું જ્ઞાનમાં ગ્રહી થાય છે, દ્રવ્યગુણ પર્યાય થી અભેદ. ધ્યાનમાં ધ્યેય પર્યાયથી રહિત અને જ્ઞાનમાં જ્ઞેય પર્યાયથી સહિત સમય એક. હવે જે સહિત કહ્યું કે નહીં, સહિત કહ્યું ને જે, એ વ્યવહાર થઈ ગયો. જ્ઞાન પ્રધાનથી નિશ્ચય નહીં છે, પણ દ્રષ્ટિ પ્રધાન ખ્યાલમાં જેને છે એને આ વ્યવહાર ગણાય છે. એટલે એકાંતનો અભેદનો દોષ લાગતો નથી. કથનચિત કરીને એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દે છે. કથનચિત નો ખ્યાલ છે ને, એ કથનચિત નો ખ્યાલ છે એટલે સર્વથા નિર્મળ પર્યાય ભેદ થાય એમ છે નહી, તો આ બધું ખોટું પડે. પર્યાય અડતી નથી, જો સર્વથા ભેદ થાય તો પર્યાય અડતી નથી, ખોટું પડી જાય. નહી અડતી નથી, વાત સાચી છે, અડે છે એવો વ્યવહાર છે. થોડા ઊંડા ઉતરે ને, અભ્યાસ કરે ને, પણ એકલે હાથે ઘડીએ ઘડીએ ગમે એને પૂછવું ન જોઈ કરે, પૂછવાની ટેવ બરાબર નથી. હા, બહુ મૂંઝાય જયારે ત્યારે પૂછવું, બસ ત્યાં સુધી અહીંયા આને પૂછવું, નકર એને ખોટું લાગે જ બહુ, કે હું અહીંયા પરમાત્મા બેઠો છું અને તું ગમે એને પૂછવા જા કે આ હું ગુરુ નથી, મને તો તું પૂછતો નથી અને અડિયું કાઢ્યા કરે ત્યાં ત્યાં, સાહેબ આનું શું, આનું શું, આનું શું, આનું. હા, એક વાર આ પ્રશ્ન મૂકી જો અને હું તને જવાબ ન દઉં તો કેજે મને. પણ જવાબ ક્યારે આવશે કે તારી તીવ્ર જિજ્ઞાસા હશે સાચી, ત્યારે સાચો જવાબ આવી જશે. આ સ્વાધીનતાનો માર્ગ છે, પરાધીનતાનો નથી. માટે અવ્યક્ત છે કયું, સમજી ગયા? પર્યાય દ્રવ્ય ને અડતી નથી માટે વ્યક્ત. હવે છઠ્ઠો બોલ. પોતે પોતાથી બાય અભ્યંતર સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં પણ દ્રવ્ય ને પર્યાય સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાનમાં અનુભવમાં આવે છે. પોતાના જ્ઞાનમાં આખું જ્ઞેય અનુભવમાં આવે છે, તે પૂર્વ જ્ઞેય થાય છે ત્યારે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ પોતાના જ્ઞેય તરીકે અનુભવમાં આવે છે. ધ્યેય પૂર્વક જ્ઞેય થાય છે ત્યારે અનુભવમાં આવે છે. પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર, બાહ્ય એટલે પર્યાય, અભ્યંતર એટલે દ્રવ્ય, સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યું હોવા છતાં, જણાઈ રહ્યું હોવા છતાં પણ, જણાય છે અનુભવાય છે, ઓમાં કરતા આમાં અનુભવ શબ્દ લીધો, સમજી ગયા? અનુભવ આનંદ વેદાય છે છતાં આનંદ પ્રત્યે ઉપેક્ષા છે, ઓમાં જણાય છે છતાં ઉપેક્ષા છે. બે માં એટલો ફેર છે, પાંચમા ને છઠ્ઠામાં. અનુભવ રહે હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે આનંદની પર્યાય પ્રગટ થઈ, એના પ્રત્યે ઉદાસ છે. ઉદાસનો અર્થ તટસ્થ, સંબંધ વિનાનો. સંબંધ વિનાનો એટલે ભેદ કરતાનું કર્મ ભાસતું નથી ને જ્ઞાનનું જ્ઞેય ભાસતું નથી, એનું નામ ઉદાસીનતા છે. અનુભવની વાત છે, આ સૂક્ષ્મ બોલ છે. કે છે, શું કે છે આચાર્ય મહારાજ? કે પોતે પોતાથી જ એમ, પરથી નહીં, ઇન્દ્રિય જ્ઞાનથી નહીં, અતિન્દ્રિય જ્ઞાન દ્વારા પોતે પોતાથી જ બાહ્ય એટલે પર્યાય આનંદની અને આનંદ મૂર્તિ, અભ્યંતર એટલે આનંદ મૂર્તિ દ્રવ્ય, પર્યાય ને દ્રવ્ય સ્પષ્ટ પ્રત્યક્ષ, પરોક્ષની વાત હવે નથી, અનુભવાઈ રહ્યો હોવા છતાં, અનુભવ થશે નહીં, અનુભવ ચાલુ છે એવી સ્થિતિ હોવા છતાં પણ વ્યક્ત પણ આનંદની પર્યાય જે વ્યક્ત પ્રગટ થાય છે સમયે સમયે, પાછી વૃદ્ધિગત થઈને પ્રગટ થાય છે. પેલા સમયે 40 ડિગ્રી હોય આનંદ, બીજા સમયે 41, 42, 43 વધતો આનંદ, વધતા આનંદ પ્રત્યે ઉદાસ છે એટલે તટસ્થ છે, એટલે કઈ પર્યાયમાં અહમ કરતો નથી, પર્યાયને કર્મ બનાવતો નથી અને પર્યાયને જ્ઞેય બનાવતો નથી. ધ્યેય તો દ્રવ્યને બનાવે છે અને પર્યાય થી અભેદ એને જ્ઞેય બને છે. પર્યાય જ્ઞેય નથી બનતું. પર્યાય ધ્યેય તો હોય નહી. આહા, શું આ ભાવલિંગી સંતોની કોઈ કલમ ચલાવે છે. બાહ્ય ને અભ્યંતર, પર્યાય ને દ્રવ્ય અનુભવાય રહ્યો હોવા છતાં પણ આનંદ ની પર્યાય, એ આનંદ માં પર્યાય પ્રગટ થાય ને વેદાય. પર્યાય પર્યાય ને વેદે, દ્રવ્ય તો વેચતું નથી, આત્મા એને વેચતો નથી. આત્મા આનંદ ને વેદે છે એમ કેવું તે ઉપચાર છે. અને આનંદ ની પર્યાય ને વેદે છે એમ કેવું તે નિશ્ચય છે. છતાં વ્યક્ત પડે આ પ્રતિ ઉદાસ છે, ઉદાસીન પણ એ પ્રદ્યોત્માન છે, માટે અવ્યક્ત છે. આમ છ હેતુથી અવ્યક્ત પણ ઉચિત કર્યું. સમ્યક દર્શન ની પર્યાય પ્રગટ થઈ ગઈ, પણ એના પ્રત્યે ઉદાસ છે. અને કેવળ જ્ઞાન પ્રગટ થવાનું છે એના પ્રત્યે પણ ઉદાસ છે. એક સમય ની પર્યાય છે. અહીંયા પ્રશ્ન છે ત્રિકાળી દ્રવ્યનો, ત્રિકાળી દ્રવ્યનો પ્રશ્ન છે, એનો ઉત્તર આપે છે. દ્રવ્ય પર્યાય બે જણાય અને અનુભવાય, પણ પર્યાય પ્રત્યે ઉદાસ છે. રાજપાટ પ્રત્યે તો ઉદાસ છે. આહા, પાંચ મહાવ્રત પ્રત્યે તો ઉદાસ છે. દીક્ષા લીધા પછી તો પાંચ મહાવ્રત ના પરિણામ હોય સંયોગ રૂપે. પણ કે છે કે શુદ્ધ ઉપયોગ પ્રત્યે ઉદાસ છે. શુદ્ધ ઉપયોગ એક સમયની પર્યાય છે, અપ્રમત દશા. એના પ્રત્યે સાધક ઉદાસ છે. એનાથી પરાન્મુખ છે. આનંદ ની પર્યાય થી પરાન્મુખ અને આનંદ મૂર્તિ થી સન્મુખ એવું પરિણમન ચાલુ થઈ જાય છે. દ્રવ્યની સન્મુખ અને દ્રવ્યના આશ્રય જે પર્યાય પ્રગટ થયા આનંદ ની, એનાથી વિમુખ છે જ્ઞાન. વિમુખ રહેતો છે તો જણાય જાય છે, માટે એને જાણવા જતો નથી. ત્યારે કોનો વિષય થયો? બુદ્ધિનો વિષય છે. ભેદ કર્યો માટે બુદ્ધિનો વિષય, અને આનંદ ની પર્યાય થી અભેદ જ્ઞેય છે એ તો જ્ઞાન નો વિષય થાય. એ જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં છે. અભેદ નહીં કહો કે જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં કહો. પણ દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં ને આગળ કરતા એ જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં, વ્યવહાર થઈ જાય છે. એ વ્યવહાર થાય છે એટલે નિશ્ચય વ્યવહાર બેનો જ્ઞાતા રહીએ છીએ. અંદરનો અંદરની વાત ચાલે છે, આ બધી બહારની વાત નથી. મહેનત કરવી પડે એવું છે. ઉદાહરણ મેં મહેનત કરવી પડે એવું છે. લાભ મોટો છે લાભમાં. ઉદાણીભાઈ નો જ હતો પ્રશ્ન, અવ્યક્ત ના બોલનો. હવે એમાંથી કઈ પ્રશ્ન કરવો હોય તો કરો, અને ન કરવો હોય તો કઈ વાંધો નથી. જ્ઞાન ભેદની સન્મુખ થઈને ભેદને જાણે છે. અતિન્દ્રિય જ્ઞાન અભેદની સન્મુખ રીતો થકો ભેદાભેદને જાણે છે. ભેદની સન્મુખ અતિન્દ્રિય જ્ઞાન થાય જ નહીં તો ભાવિન્દ્રિય થઈ જાય છે. આ સિવાય કોઈને પ્રશ્ન કરવો હોય હવે તો કરી શકે. આ વિષય પૂરો થયો.
પ્રશ્ન હતો કે પાંચમા ને છઠ્ઠા બોલમાં ફરક શું છે? એટલે એમાં પાંચમા બોલમાં શું સિદ્ધિ કરવા માંગે છે, છઠ્ઠા બોલમાં શું સિદ્ધ કરવા?
એટલું પાંચમા બોલમાં જાણવાની પ્રધાનતા છે અને છઠ્ઠા બોલમાં વેદવાની પ્રધાનતા લીધી. એમ પાંચમા બોલમાં આનંદ ને જાણે, પણ અહીંયા વેદે એમ ના લીધું. અહીંયા તો વેદે છે છતાં એના પ્રત્યે ઉદાસ છે, એમ અનુભવાઈ રહ્યું છે. વેદન ની વાત લીધી છતાં ઉદાસ છે, આનંદ ને વેદે છે છતાં આનંદમાં આ નથી થતો એને, કેમકે દ્રષ્ટિ આનંદ મૂર્તિ ઉપર પડી છે ને. એટલે પ્રતિભાસ લીખો છે, આમાં અનુભવ લીખો છે. પ્રતિભાસમાં એ જ્ઞાનની મુખ્યતા છે અને આ અનુભવમાં વેદનની મુખ્યતા લીધી. સાધકને આનંદ તો વેદાય છે, છતાં આનંદ વેદાય છે એના પ્રત્યે ઉદાસ છે. બોલો, એ મારું સ્વરૂપ નથી. પ્રતિભાસે છે, જેવું થાય કે પર્યાય એવી પ્રતિભાસે છે. બસ એટલું લીધું ને, અહીંયા તો વેદાય છે, વેદાય છે છતાં આહાન થતું, ઓહો થતું એમાં. અહીંયા તો 5-25 લાખ રૂપિયા જ્યાં આવ્યા, ઓહો.
પાંચમા બોલ મેં છે કે વ્યક્ત અવ્યક્તની સ્પષ્ટતું નથી, તો એમાં એવું ખરું કે પર્યાય છે ને સ્વતંત્ર સત અહેતુક બતાવી છે,
બતાવી. હા એવું ખરું, એ પર્યાય એને અટતી નથી. પર્યાય સત છે અને પરથી તો નિરપેક્ષ છે, પણ સ્વદ્રવ્યથી પણ નિરપેક્ષ છે. અસ્તિ નાસ્તિ અનેકાંતમાં, દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાયમાં દ્રવ્ય નથી. હા હા, એટલે અડતી નથી, અડતી નથી એવું ભેદજ્ઞાન કર્યું. દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન કરાયું અને આમાં અનુભવાય છે, વેદન થાય છે, છતાં વેદનમાં મુખ્યતા નથી આવતી, નથી આવતી, ઉદાસીન છે એના પ્રત્યે. હા વેદાય ક્યાંથી, અને જણાય નહીં તો જ્ઞાન ખોટું, અને જણાય છતાં પર્યાય દ્રષ્ટિ ન થાય, એ તો ગજબ ની વાત છે ને. રહસ્ય સુજ્ઞા હંસાબેન કહેતા હતા, એના વતી કહું છું કે જો સુજ્ઞા આવે ને તો પ્રશ્ન કરે તો મને મજા આવે, કે મને પ્રશ્ન નથી આવડતા એમ કહ્યું એને મને. આ બેઠા છે ને હાજરીમાં, કઈક વાતચીત થઈ હશે તમારે ટ્રેનમાં, કઈ
નથી
ને.
આપણી પાસેથી જે કઈ વાત નીકળી હોય ને બરોબર
બીજાને કહી શકે છે,
કહી શકે. હા, એ ખ્યાલ
આવ્યો મને, પ્રેમ વાણીના યોગ હોય ને, વાણી
ભલે પણ એટલે એવી શક્તિ એવો મને ખ્યાલ.
બરાબર,
બધાને ન હોય,
ન હોય,
ભલે સમજતા હોય તો.
હા, સમજાય જાય પણ પુટપ ન કરી શકે, વ્યવહારિક શૈલી. બરાબર,
આ તો પાછું ક્યાંય શબ્દ આગો પાછો ન થાય એટલે એવું લાગે કે પોતે સમજાવતો.
બરાબર, મુખ કેવડી થઈને મોક્ષ ભવ્યા જાય છે, મુખ કેવડી. બસ બધાને વાણીનો યોગ ન હોય અને વચન દ્વારા કેવું અને વચન દ્વારા લખવું એ બહુ કઠિન કામ છે, ઘણું કઠિન કામ. એ અમરચંદ્ર આચાર્યની શક્તિ કોઈ ગજબ છે. વાણીમાં વાણી દ્વારા બધું કહી દઈએ અને એનું જે હૃદય છે કહેવાનું એ પાત્ર જીવ ઝીલી લે, ઝીલીને પામી જાય. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે એમ કહ્યું એને. હા, કેટલી એને ગજબ રીતે લખ્યો એને. જ્ઞાકાર અવસ્થાના કાળમાં જ્ઞેય નથી જણાતું પણ જ્ઞાયક જણાય છે, એટલે શું પણ એ અસાધારણ વ્યક્તિ વિદ્વાનો કેટલાકનો એવો મત છે કે અમૃતચંદ્રાચાર્યનું છે આ પંચાધ્યાય, પંચાધ્યાય તમે જરા વાંચજો ભાઈ, અહીંથી લઈ લેજો મળે છે તો મખણલાલ નું જે મોરબી રામજીભાઈ એનો અભ્યાસ કરજો, એનો અભ્યાસ કરવા જેવો છે ખાસ.
પણ એમાં છે ને આગળ થોડાક શબ્દ શબ્દાર્થ મને નથી, શબ્દ બહુ અઘરા છે અમુક અમુક, જો શબ્દ નો અર્થ સમજાય જાય તો ભાવ તો તરત પકડાઈ જાય. ગુરુદેવની કૃપાથી ને આપની કૃપાથી
ખાસ કરીને ચાર
શબ્દ ના અર્થ નથી પકડાતા, જુદું છે ને સમયસાર થી ને એના એના અર્થ જુદી રીતે લીધું છે બધું, શબ્દ થયો શબ્દ ખાલી, એટલે
એની બહુ તીખી તીખી વાત એમાં કરી છે ઘણી.
આપણને શબ્દ નો અર્થ જો આજે 558 ગાથા છે એમાં અર્થ વિકલ્પ નો આપે વાત કરી તો એકદમ તરત પકડાઈ ગયું, બરોબર ખ્યાલ નો આવે. પેલા 558
ગાથા એટલી બધી ઊંચી છે કે જે છઠ્ઠી ગાથામાં જ્ઞાકાર જ્ઞાન વખતે જ્ઞાયક જણે છે એ જ વાત એને 558 માં કરી છે. કે પર્યાય તો બધાને પ્રગટ થાય છે જેમાં સ્વપ્ન નો પ્રતિભાસ છે અર્થવિકલ્પ જ્ઞાનમ પ્રમાણમ, પણ વિષયના ભેદે કોઈ સમ્યજ્ઞાની થઈ જાય છે અને કોઈ મિથ્યાજ્ઞાની થાય છે. જૈન દર્શનની મૂળ વાત છે, સમજી ગયા, પ્રગટ થાય છે જ્ઞાન જડ કર્મમાં રાગ પ્રગટ થાય છે, અહીંયા નિમિત્તમાં રાગ થાય છે, ઉપાદાનમાં જ્ઞાન પ્રગટ થાય છે, સ્થિતિ આ છે. પણ આ જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશકનો સ્વભાવ હોવાથી સ્વપર બે પ્રતિભાસે છે, જ્ઞાયકે પણ પ્રતિભાસે છે, બાળગોપાળ સૌને અનુભવમાં આવે છે ને એટલે પ્રતિભાસે છે, અને લોકાલોક પણ પ્રતિભાસે રાગ શરીર બધું. હવે બે પ્રતિભાસ થાય છે એક સમયમાં બે ને પ્રતિભાસ થાય છે, છતાં બંધમુક્ત નું કારણ નથી થતું, એ વિષય ભેદે કોઈ બંધાઈ જાય છે અને કોઈ મુકાઈ જાય છે. એમાં સ્વપ્રકાશક ની સિદ્ધિ છે.
ત્યાં એક પ્રશ્ન છે મારો કે વસ્તુ બે પ્રતિભાસે છે જ્ઞાનમાં
બે, હા,
અને ત્યારે જે લક્ષની જે ક્રિયા કરે છે એ પણ જ્ઞાન કરે છે કે કોણ કરે છે?
જ્ઞાન જ.
તો એ
સૌનું લક્ષ કરે કે પરનું લક્ષ કરે
એ પણ જ્ઞાનનું કાર્ય છે.
કાર્ય, હા,
એ પણ જ્ઞાનનું કાર્ય,
પ્રતિભાસ પ્લસ લક્ષ છે.
લક્ષ
શું કહ્યું?
પ્રતિભાસ
પ્લસ
લક્ષ
કસવાનું કાપવાનું, પ્રતિભાસ રહી ગયો અને લક્ષનું થઈ ગયું, પરનો પ્રતિભાસ રહી ગયો અને અનુભવ થઈ ગયો, લે એવું છે. પ્રતિભાસ ને કોણ ટાળે? એ તો એની સત્તા છે. લોકાલોક ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિત અત્યારે તમારા જ્ઞાનમાં અનંતા જીવો જણાય છે, અત્યારે હો પ્રતિભાસે છે, અને ભગવાન આત્મા પણ પ્રતિભાસે છે, નથી પ્રતિભાસ તો ભિન્ન પ્રતિભાસે અને અભિન્ન પ્રતિભાસે, અને ભિન્ન પ્રતિભાસે એ તને જણાય અને અભિન્ન પ્રતિભાસે એ તને જણાતું નથી, મૂર્ખ મૂંડ છો એમ કે છે જ્ઞાનીઓ. તો ભીન છે એ તને પ્રતિભાસે છે, દીવાથી ઘટપટ ભીન છે એ તને દીવાના માધ્યમથી જણાય છે, અને પ્રકાશથી પ્રકાશક અભિન છે એવો દીવો તને જણાતો નથી. અમને તો આશ્ચર્ય થાય છે, એમ અમિત ગાંધી આચાર્ય લીખું છું. દ્રષ્ટિ પર ઉપર છે અનંતકાળથી, સ્વ રહી ગયો આખું.
શાસ્ત્રમાં આવે છે પરલક્ષ સ્વભાવ,
તલ્લક્ષા ભાવ હતા, ચંચલતા હેતમ અચલ જ્ઞાનમ. એ કળષ્ટિકાની 42 કળશ ઘણે ભાગે છે, પણ એ આપણી આ કળષ્ટિકામાં નથી. પણ એ કળષ્ટિકા ઉપર શુભચંદ્ર આચાર્ય થયા છે, એની અધ્યાત્મ તત્વ તરંગીણી એક પુસ્તક બનાવ્યું છે. એ સંસ્કૃતમાં છે અને એનું હિન્દી પણ આપણે જયચંદ આચાર્ય કર્યું છે. જયચંદ આચાર્ય પણ જયચંદ પંડિતે કર્યું છે, એના ઉપરથી આમાં આવ્યું છે. આપણા અર્થમાં એમાં વિસ્તાર વધારે છે. એ હું સોનગઢ ગયો હતો ને ત્યારે ઓલા ધીરુભાઈ તંબોળી ભાવનગર થી આવ્યા હતા, અને આ ચર્ચા ચાલતી હતી સ્વપ્ન પ્રકાશક ની, તો ચાલ્યા જ કરે છે હવે ચર્ચા. એને એમ કહ્યું મને કે આવી એક વાત આવી છે એમાં, મેં કહ્યું બહુ સારું. એટલે જ્ઞાનની પરિભાષા, જ્ઞાન કોને કહેવાય કે પર જેનું લક્ષ ન હોય એનું નામ જ્ઞાન. પર લક્ષ અભાવ, પરના લક્ષનો એમાં ત્રણ કાળે અભાવ છે. જ્ઞાન પરનું લક્ષ કરતું જ નથી તો આ લક્ષ કોને કર્યું પરનું, એ તો પ્રશ્ન થાય ને. બોલો સસીભાઈ, જ્ઞાન પરનું લક્ષ કર્યું જ નથી, એનો સ્વભાવ નથી. પરલક્ષ અભાવ, પરલક્ષ કરવાનો એનામાં અભાવ છે. તો પરલક્ષ કર્યું કોને અત્યાર સુધી?
ઇન્દ્રિય જ્ઞાને કર્યું છે.
ઇન્દ્રિય જ્ઞાને કેમ કર્યું? કારણ શું થયું? એને ઇન્દ્રિય જ્ઞાન કેમ ઉત્પન્ન થયું?
સ્વલક્ષ નથી થયું.
હા, માટે બસ
બીજું કોઈ કારણ
આવ્યું? આવ્યું આવ્યું, બધું આવી જાય. એ તમને કહું, આ સ્વાધ્યાય તો અમૃત છે, ખોરાક છે સ્વાધ્યાય. પોતાને ભૂલી ગયો અને પર મને જણાય છે, ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. પરલક્ષ અભાવ, પછી કે ચંચલતા રીતમ, ભાવ ઇન્દ્રિય ચંચળ છે, સ્થિર નથી. અને આ જ્ઞાન તો અચલમ અચલ છે, એ જ્ઞાનની પર્યાયમાં ચંચળતા હોતી જ નથી, જ્ઞાન જ ન કહેવાય. ઇન્દ્રિય જ્ઞાનમાં ચંચળતા હોય એ પોતાના અનુભવમાં સ્થિત થાય દરેકને. મનમાં ચંચલતા હોય કે નહીં ડોક્ટર સાહેબ? ઘડીક માં જાણું, ઘડીક માં જાણું, ઘડીક માં જાણું, એ ચંચળ થઈ ગયું મન. મન ચંચળ છે, જ્ઞાન અચલ છે. આ આખી ભૂલ ક્યાં થઈ છે? ઇન્દ્રિય જ્ઞાન ને જગતે જ્ઞાન માન્યું છે. બસ એ જ્ઞેય છે. ત્રણ પ્રકારના જ્ઞેય છે, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો. એ જ્ઞેયમાં જાય છે. છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે એ જ્ઞેય છે, એ જ્ઞાનનો વિષય નથી, આત્મજ્ઞાનનો વિષય નથી. આહા, લોકાલોકનો કોણ જાણે છે કે ભાવ મનનો વિષય છે, બહિર્લક્ષી જ્ઞાનનો વિષય છે. એ આમાં આવ્યું છે, ધ્યેયપૂર્વક જ્ઞેયમાં બધું આવ્યું છે, પણ એની પાછળ પ્રયત્ન બહુ માગે. આહા, આ ભાવમાં જ મારે કામ કરી લેવું છે, આવતા ભાવ પર રાખવા જેવું નથી. હા, શ્રીમદે તો અહીંયા સુધી કહ્યું, તને આજીવિકાનું સાધન મળી ગયું હોય તો બસ કર ને. આવક પૂરતું મર્યાદામાં ખર્ચ કર તો પછી ક્યાં પ્રશ્ન છે? આમાં લાગી જાય ને, સ્વાધ્યાય છે, ચિંતન છે, મનન છે, ટેપ સાંભળ્યું ગુરુદેવની, સત્સમાગમ છે, પ્રશ્નો ઉત્તર કરવા વગેરે. સ્વાધ્યાયના કરતા અમૃતચંદ્ર આચાર્ય હોય એવું કેટલાક વિદ્વાનો માને છે. ભાષા ઉપરથી એની જે સમયસાર પ્રવચનસાર ની બધી ટીકા કરી છે એની હારે મેળવતા કેટલીક વાત અમને એમ લાગે છે કે આ કૃતિ અમૃતચંદ્ર આચાર્ય લાગે છે, કેમ કે એમાં નામ નથી લખ્યું. એટલે કેટલાક વિદ્વાનો એમ કહ્યું ને વાત સાચી છે થોડીક. ગુરુદેવ તો બધું કહી દે છે, ગુરુદેવ જ્યાં સુધી કહી દે સમજી ગયા કે જો ને આ સમયસારમાં તો એમ આવ્યું છે કે દેહ ને આત્મા એક છે, એ વ્યવહારનું કથન છે. દેહ ને આત્મા એક છે એ વ્યવહારનું કથન છે. હવે જો ને આને તો અહીંયા સુધી કહ્યું કે પરનિહારે કઈ સંબંધ જ નથી, નહી છે તદગુણ સંવિજ્ઞાન નહીં, અભેદમાં ભેદ કરો એટલે સુધી મર્યાદા નહીં ની છે. દેહ આત્મા ને એક છે એ કે નયા ભાસ છે, એમ કરીને એને ગમતું હોય કહી દે છે. સમજના ને સમજે ને કે તું આટલા વ્યવહારમાં પણ જો ફસાઈ જાય કે વ્યવહાર નહીં તો એક છે ને, વ્યવહાર નહીં તો રાગને કરે ને, વ્યવહાર નહીં તો રાગને જાણે ને, એને એક શ્લોક બહુ સરસ મૂક્યો છે ટોડરમલ સાહેબે ઉભ્યાભાસમાં, ઉભ્યાભાસના પ્રકરણમાં, કે વ્યવહાર ને વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેના અસત્યાર્થ માની તેનું સદાન છોડી દેજે. બોલો, વ્યવહારના વાક્યથી જીવ મૂંઝાઈ ગયો, નિષેધ બુદ્ધિ નથી આવતી, શું થાય? એને તો એક જ લીધું છે, જ્ઞાન છે ને, કા અભેદ ને વિષય કરે કા એના ભેદ ને વિષય કરે, પણ જ્ઞાન આત્માને છોડીને પર પદાર્થ ને વિષય કરવા જતું જ નથી, નહીં જ નથી, નયા ભાસ જ્ઞાતા ને જ્ઞે એમાં નયા ભાસ મૂક્યું છે, ત્યાં સુધી છે. વ્યવહાર નથી મૂક્યો, ઉણે ભ્રાંતિ લખી અને નયા ભાસ, બહુ માર્મિક વાતો છે શાસ્ત્ર માં તો. જે ગુરુદેવ કહ્યું એ ચીલે ચીલે આવેલું જાવ બસ. બે મિનિટ છે, લ્યો કોઈ પ્રશ્ન કર્યો નહી કઈ.
ચોથા બોલ માં એમ કહ્યું હતું આપણે કે રાગ જણાય છે એમ કેવું પડે છે, પણ જણાય છે તો જ્ઞાન.
હા,
તો જયારે જ્ઞાન જણાય છે તો પછી આપણે એમ કેવું કેમ કેવું પડે છે કે રાગ
જણાય? એમ છે કે સાધક છે ને, સાધક ત્યાં સુધી પર્યાયમાં રાગ પણ છે ને વિતરાગ ભાવ પણ થાય છે, બે ભેદ પડે છે સાધકને, સમજી ગયા? તો એને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે, આત્માને જાણે છે એમ કેવું તે નિશ્ચય છે. કેમ કે એ વ્યવહાર કયો ને એનો અર્થ એમ કે એમ છે નહીં, જણાય છે જ્ઞાન અને જ્ઞાનમાં પ્રતિભાસ દેખીને નિમિત્તનો પ્રતિભાસ દેખીને એને જાણે છે એમ કહ્યું. ખડી ભીંતને સફેદ તો કરતી નથી, પણ ખડી ચૂનો ભીંતને લાગ્યો તો ભીંત સફેદ થઈ ગઈ, એમ વ્યવહાર કરવામાં આવે છે. કેટલા ટકા સાચી વાત છે? ભીંત સફેદ થાય, ભીંત તો કાળી હતી, કાલ કાળી હતી ને આજે સફેદ થઈ ગઈ, ચૂનાનો સંયોગ દેખીને ઉપચારથી કહેવામાં આવે છે. એમ પરનો પ્રતિભાસ રાગનો પ્રતિભાસ દેખીને રાગને જાણે છે જ્ઞાન એમ કહેવામાં આવે. ભાઈ વ્યવહાર છે એ જ એને લક્ષમાં હશે, અને વ્યવહાર અભૂતાર છે લક્ષમાં હશે તો એ વ્યવહારમાં મૂંઝાશે નહીં, જ્ઞાનીના વ્યવહારના કથનમાં મૂંઝાશે નહીં. એ ચાર પ્રકારના વ્યવહારનો અભ્યાસ બહુ કરવા જેવો છે. પંચાધ્યાય બહુ સારો ખુલાસો કર્યો, ચાર પ્રકારના નહીં, બે સદભૂત ને બે અસદભૂત. હવે અણુપચાર સદભૂત વ્યવહાર નહીં, એનાથી આત્માનો અનુભવ ન થાય, તો ઉપચારી સદભૂત વ્યવહાર નહીં, આત્માને જાણે ને આત્મા સિવાય પરને પણ જાણે. આહા, બોલો પરમ ઉપકારી શ્રી સદગુરુદેવનો.